તારીખ 22/7/1997, ડાયરીના બોલ નંબર 871 અને 881 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 94.
પરમ પવિત્ર હોવાથી નમન કરવા યોગ્ય છે, પોતે જ પોતાને નમસ્કાર કરવા યોગ્ય છે, ભાવ નમસ્કાર અવશ્ય છે. પર્યાય સ્વરૂપ પ્રત્યે વળે તે નમસ્કાર છે. એના ઉપર તો સમયસારનો પહેલો માંગળિકનો શ્લોક છે, નમઃ સમય સારાય, પોતાના આત્માના નમસ્કારનો વિષય છે. આત્મા પોતે જ પરમ સ્વભાવે, ઉત્કૃષ્ટ સ્વભાવે, પવિત્ર સ્વભાવે પ્રત્યક્ષ છે. પરમ પવિત્ર હોવાથી નમન કરવા યોગ્ય છે, પોતે જ પોતાને નમસ્કાર કરવા યોગ્ય છે. સ્વાનુભૂતિથી નિરંતર પ્રકાશીને પોતાની વિદ્યમાન તેને પ્રસિદ્ધ કરી રહ્યો છે. આત્મા પોતે પરમ સ્વભાવે પ્રત્યક્ષ છે, પરમ પવિત્ર હોવાથી નમન કરવા યોગ્ય છે, પોતે જ પોતાને નમસ્કાર કરવા યોગ્ય છે. સ્વાનુભૂતિથી એટલા અહીંયા જે વેદન ચાલી રહ્યું છે એ અનુભૂતિથી નિરંતર પ્રકાશીને પોતાની વિદ્યમાનતાને પ્રસિદ્ધ કરી રહ્યો છે, પોતાની હયાતીને પોતે પ્રસિદ્ધ કરી જ રહ્યો છે. પ્રત્યેક સમયે હંમેશા નિરંતર કેવી રીતે કે પોતાના વેદનથી પ્રકાશે છે. સ્વાનુભૂત્યા પ્રકાશતે ચકાસતે, એટલે કળશ ઉપર જ, મંગળિક ઉપર જ એ વાત લીધી છે. સમયસારના કળશ ઉપરની જ વાત છે. સર્વત્ર પોતાની જ ઉર્ધ્વતા છે અને અધિકતા છે. આત્મા ઉર્ધ્વ એટલે આગળ છે અને અધિક છે એટલે વિશેષ છે. અધિક છે એટલે બધાથી વિશેષ છે. ઉર્ધ્વ એટલે આગળ. આગળ એટલે શું કે કોઈ વાતની સૌથી પહેલા જ્ઞાનને ખબર પડે છે, આત્માને ખબર પડે છે. કોઈ એમ કે મને રાગ થયો, મને ક્રોધ થયો, મને રસ આવ્યો, કેમ ખબર પડી? તો પહેલા જ્ઞાન છે, સૌથી પહેલા જ્ઞાન છે. પછી તે સમયે થતો ભાવ છે. બીજા જ્ઞેય પદાર્થો તો દૂર છે, આ તો એ જ સમયે છે. એ પણ જ્ઞાનમાં પહેલા જણાય છે, એટલે જ્ઞાન ઉર્ધ છે. જ્ઞાન મોઢા આગળ છે, ઉર્ધ એટલે આગળ, મોઢા આગળ, એમ કહેવું છે. કવિ છે એ શબ્દ ની તોડફોડ કરે, અઢીના ત્રણ અક્ષર કરે, ત્રણ અઢી પણ કરે, એ છૂટ છે કવિને. વ્યાકરણ અને શબ્દોની તોડ મરોડ કરવાની છૂટ હોય છે. હું છું આત્મા તો આત્મા હોય એમાં બોલાય, ઉપર વજન દેવાનું આવે. ત્રણ અક્ષર નો શબ્દ નથી, છે અઢી અક્ષર નો, પણ ત્યાં ત્રણ કરી નાખ્યા. પર શાંતિ અનંત સુધામય, જે પર છે અહીંયા પ્રશાંતિ લેવું છે, પ્રશાંત. પણ પ્ર અડધો આવે, ર અડધો આવે તો ત્રાસ ન મળે, એટલે પ ર કરી નાખ્યું, પ્ર માંથી પ ર કર્યું. એ છૂટ છે કવિને. વિશેષણ આગળ લાગે, અનંત સુખધામ. કેટલું સુખ? અનંત સુખ. કાવ્યમાં સુખધામ અનંત, અનંત પાછળ લાગે પ્રાસ મેળવવા, એ વ્યાકરણ સુખ છે. જો પર્યાયમાં ષટકારક સ્વીકારવામાં ન આવે તો સ્વસંવેદનમાં વિધિ વિધિક ભાવનો અભાવ થાય. પર્યાયના ષટકારકોનું સૈદ્ધાંતિક પ્રતિપાદન ગુરુદેવે ઘણું કરેલું છે, પણ એ વિવાદનો વિષય અત્યારે થયો છે. ઘણા વિદ્વાનો માનતા નથી કે પર્યાયના ષટકારકો હોય, એટલા માટે કે ષટકારકના છ ગુણ છે. કર્તા ગુણ છે, કર્મ ગુણ છે, કરણ ગુણ છે, એટલે દ્રવ્યને ષટકારકો હોય એના ગુણ રૂપે. પર્યાયને ગુણ ન હોય માટે એના ષટકારકો પર્યાયને ન હોય. એક બીજી વાત એની અંદર એવી છે કે કોઈને પણ બુદ્ધિમાં ન બેસે કે જે અપાદાન છે, કર્તા કરણ, કર્તા કર્મ કરણ, સંપ્રદાન અપાદાન અધિકરણ, છ કારક છે. એમાં અપાદાન છે અને સંપ્રદાન છે, એ બે દાન શબ્દ છે એમાં, સંપ્રદાન અને અપાદાન. દાન એટલે દેવું, દેવાની ક્રિયાને દાન કહે છે. તો આત્મા પોતે પોતાની પર્યાયને આપે છે અને પોતે પોતાની પર્યાયને લે છે. તો દ્રવ પર્યાય આપે, દ્રવ છે એ પર્યાય આપે, દ્રવ્યમાંથી પર્યાય આવે, પણ પર્યાયમાંથી તો કોઈ પર્યાય આવતી નથી, માટે એ લાગુ પડતું નથી, એ કારક લાગુ પડતો નથી, માટે પર્યાયને કારકો હોય એ વાત લાગુ પડતી નથી. પર્યાય ધર્મ છે, પર્યાય ધર્મ છે, કેમ કે એ ગુણનું પરિણમન છે, એ ધર્મ રૂપે છે પર્યાયમાં. એક સમય ની પડી એમ. એક ગુણ ને અનંત ગુણ નું રૂપ છે, તો એક ગુણ ની પર્યાય ને પણ અનંત ગુણ નું રૂપ છે. પણ આ એક બહુ સચોટ દલીલ લીધી છે કે જે સંવેદન છે આત્મા નું, એમાં જ્ઞાન જ્ઞાન ને વિદે છે. સ્વસંવેદન માં શું છે? જ્ઞાન જ્ઞાન ને વિદે છે. તો વેદન કરનાર કોણ? પોતામાં હોય અનુભવ માં તો જ અંતર્મુક્તા રહીએ. હું જ મને વેદું છું, હું વિદાઉં છું, મારામાં વિદાઉં છું પણ હું, વેદું છું પણ હું. બીજે વેદ વેદક પણ છે જ્ઞાન નું. કર્તા ને કર્મ એક જ પર્યાયમાં છે, તો કર્તા કર્મ એક પર્યાયમાં હોય તો સત છે, કારકો એક પર્યાયમાં હોય. એક કારક શુદ્ધ થાય તો છે, છે શુદ્ધ થાય. એ અધ્યાત્મ નો વિષય છે, ન સમજાય વિદ્વત્તામાં ન સમજાય. ના ના પાડી શકાય કે વિધિ વેદક ભાગ સ્વસંવેદન માં છે, એને ના પાડી શકાય એવું નથી. અનુભવ જ્ઞાન ભલે ન હોય પણ દલીલ માં ચાલે નહીં. જો પર્યાયમાં છુટકારો સ્વીકારવામાં ન આવે તો સ્વસંવેદન માં વિધિ વેદક ભાવ નો પણ અસ્વીકાર થાય, એટલે અભાવ થાય. પરંતુ સ્વસંવેદન તો વિધિ વેદક ભાવ રૂપે પ્રત્યક્ષ જ છે. કેવું છે? પ્રત્યક્ષ હોવાથી એને દાખલો, દલીલ, યુક્તિ, આગમ, અનુમાન, તર્ક એવી કોઈની જરૂર એને નથી. જેમ કે તમે મારી સામે બેઠા છો, એ પ્રત્યક્ષ છો. તમે દલીલ થી સાબિત કરવાનું છે કે તમે બેઠા છો કે નથી બેઠા, તમે હાજર હાજર છો, વિદ્યમાન છો. પછી એમાં દલીલ ની શું જરૂર, એમાં તર્ક ની શું જરૂર, એમાં આનંદ ની શું જરૂર, એમાં ચોપડી ની પુસ્તક ની શું જરૂર? પ્રત્યક્ષ પ્રમાણ ને બીજા કોઈ પ્રમાણ ની જરૂર નથી હોતી. આ સિદ્ધાંત છે. તો સ્વસંવેદન પ્રત્યક્ષ છે, વિધિ વેદક ભાવ પ્રત્યક્ષ છે. માટે એને આ પર્યાય ને છ કારકો છે એ સાબિત કરવાની જરૂર રહેતી નથી. સંવેદન તો વિધિ વેદક ભાવ રૂપે પ્રત્યક્ષ છે, અને તેમાં વેદક રૂપ એટલે કર્તા રૂપ કારક જે પર્યાય છે એ કારક છે, તે જ પર્યાય વેદ્ય રૂપ એટલે કર્મ રૂપ કારક પણ છે. તેમાં વેદનાર જ્ઞાન પોતે જ વેદાય છે, વેદનાર જ્ઞાન પોતે જ વેદાય છે. જે વેદનાર છે તે જ પોતે પોતાને વેદે છે. શું? તેથી પર્યાયના કારકોના સ્વીકારની શ્રદ્ધામાં, તેથી પર્યાયના કારકોના અસ્વીકારની શ્રદ્ધામાં સ્વસંવેદનનો અસ્વીકાર થઈ જાય છે. ક્યાંની ક્યાં અટકે? અને સ્વસંવેદન રૂપ સ્વાનુભવના અસ્વીકારમાં આત્માનો જ અસ્વીકાર થઈ જાય છે. આત્માનો અસ્વીકાર છે એની અંદર, અથવા ઘાત થાય છે. આત્માનો અસ્વીકાર થાય છે એટલે શ્રદ્ધામાં એનો ઘાત થાય છે, નાશ થાય છે. અસ્વીકાર કયો કે નાશ કયો? સ્વસંયુક્તા વિધિ વેદક ભાવ થી શરૂ થાય છે. જ્યારથી વિધિ વેદક ભાવ માલુમ પડે છે ત્યારથી એને સ્વસંયુક્તા સમજાય છે. શું થાય છે પ્રેક્ટિકલ સાયન્સ. તો અત્યારે વિવાદાસ્પદ વિષય થયેલો છે પર્યાયના સત્કાર પણ અધ્યાત્મની દ્રષ્ટિએ બહુ ઠોસ વાત છે અને એ સિદ્ધાંતના સ્વીકારમાં શ્રદ્ધામાં ગ્રહિત મિથ્યાત્વ કેવડું મોટું આવે, કેવું ગ્રહિત મિથ્યાત્વ, મોટું જબરું ગ્રહિત મિથ્યાત્વ આવે. ચાર નંબર છે આઠસો નેવું. પ્રશ્ન, સ્વરૂપ મહિમા સાથે થાય એટલે સહજ, સ્વરૂપ મહિમા બે પ્રકાર થાય છે, એક કૃત્રિમ અને એક સહજ. કૃત્રિમ કેવી રીતે થાય છે કે જ્ઞાની પાસેથી અથવા શાસ્ત્રમાંથી એમ જાણવા મળે છે કે આત્મામાં અનંત ગુણોની સંપત્તિ છે, અનંત દિવ્ય ગુણો છે એની અંદર, અને એ રીતે આત્મા બહુ મોટો મહાન પદાર્થ છે અને તે મહિમા કરવા યોગ્ય છે, સર્વશ્રેષ્ઠ પદાર્થ છે, સર્વથી અધિક પદાર્થ છે અને મહિમા કરવા યોગ્ય છે. તીર્થંકર ભગવાને પણ દિવ્ય ધ્વનિમાં આત્માના ગીત ગાયા છે, આત્માના જ ગણા ગાયા છે, એવો આત્મા મહાન પદાર્થ છે. એમ બૌદ્ધિક સ્તર પર સમજીને પછી આત્માના ગુણોનું સ્મરણ કરીને મહિમા કરે, શું કરીને સ્મરણ કરીને કે આત્મામાં અનંત જ્ઞાન છે, આત્મામાં અનંત સુખ છે, એ બધો કૃત્રિમ મહિમામાં જાય છે. કરે છે લોકો ધારણાથી મહિમા કરે છે, અંદર થી નો આવે પણ બાર માં તો વક્તા હોય તો એમ કે હા 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 આત્મામાં કઈ આનંદ છે એમ કે એને આનંદ નો છાંટો એનો હોય, સાંભળનારને એમ થાય કે આને આનંદ આવ્યો લાગે છે, આવતો લાગે છે, તો વક્તા જોયા છે ચેષ્ટા તો કરે, એના પ્રમાણમાં તો કરે, એને બધા હાવ ભાવ કહેવાય છે, હાવ ભાવ સાથે બોલે, આરો અવરો અવાજનો, પછી મોઢાના ભાવો, હાથના ભાવો, એ બધું કૃત્રિમ મહિમા છે. અને આત્માના સ્વરૂપનો નિશ્ચય થાય, ભાવભાષણ થાય, ઓળખાણ થાય, અને પોતાનો મહિમા, અંત પદાર્થનો મહિમા ભાસે અને આવે, એ પ્રકાર આખો જુદો છે. કેમ કે એ અનુભવાંશે આવે છે, આત્મા છે એ જાણવાનો પદાર્થ નથી, શું અનુભવનો પદાર્થ છે, જાણવાનો પદાર્થ નથી પણ અનુભવવાનો પદાર્થ છે. અનુભવવા વગર જાણીને મહિમા કરે તો કૃત્રિમ, ને અનુભવીને કરે તો સ્વ છે, એમ છે. એમાં શું કરે પછી, કેવા કેવા ગુણો છે એના ઉપર જાય, એ બધા ગુણ ભેદો છે, એમાં ગુણ ભેદોની પ્રધાનતા વધે. અને અનુભવમાં અભેદ આત્મા આવે છે, ભેદવાળો આવતો જ નથી, અનુભવમાં ભેદ પડતા નથી, એમ છે. ખરેખર સ્વરૂપ મહિમા સાથી થાય એટલે યથાર્થ પણ, યથાર્થ સહજ સ્વરૂપ મહિમા સાથી થાય. કેવી રીતે થાય? ઉત્તર, આત્મામાં અનંત સુખ અને સુધામયી શાંતિ એટલે અમૃતમયી શાંતિ અનંત અનંત ભરેલી છે. કેટલી? અનંત સુખ અને શાંતિ પણ અનંત ભરેલી છે. તેને લઈને આત્માનો મહિમા છે. બીજા તો ઘણા ગુણો છે, અનંત ગુણો છે, પણ સુખ શાંતિ છે એનાથી વધારે મહિમા તો એનાથી છે. કેમ કે જીવને પ્રયોજન શેનું છે? સુખ શાંતિનું. એટલે જીવને મહિમા એનાથી જ આવે. જે પદાર્થ સુખ આપે એનો એને મહિમા આવે. સીધી વાત કરે છે, તેથી આત્માનો મહિમા છે. મહિમા થવાનું આ મુખ્ય કારણ છે. શું? આત્મામાં જે સુખ શાંતિ છે એની સુખ શાંતિ અનુભવનો વિષય છે, કે વિકલ્પનો, વિચારનો કે વાતનો વિષય નથી. સુખ શાંતિ તો અનુભવમાં આવે તો સુખ શાંતિ છે. એટલે મહિમા થવાનું આ મુખ્ય કારણ છે કે આત્મામાં અનુભવ સુખ શાંતિ ભરેલા છે. તેથી જ સ્વરૂપના અનુભવથી જે મહિમા ગમ્ય થાય છે, સ્વરૂપના અનુભવથી મહિમા અનુભવ ગમ્ય થાય છે. અનુભવ જ્ઞાન, અનુભવ જ્ઞાન છે એમાં ગમ્ય થાય છે. તે અન્ય થાય એટલે બીજા પ્રકારે થતો નથી. ગમે એટલા શાસ્ત્રો વાંચે, તો ગમે એટલા જ્ઞાનીઓના પ્રવચનો સાંભળે, તો ના શાસ્ત્ર પણ જ્ઞાનીઓના રચેલા છે, પ્રવચનો પણ જ્ઞાનીઓના જ વચનો છે. પોતાને અનુભવ અગમ્ય થાય એ હાથ, બાકી બધી વાતો. મહિમા વિચારનો વિષય નથી પણ વેદવાનો વિષય છે. જેમ સુખ શાંતિ વેદવાનો વિષય છે, મહિમા પણ વેદવાનો વિષય છે, ફિલિંગનો વિષય છે, વિચારનો વિષય નથી. તેથી જ શ્રીમદ અમૃતચંદ્ર આચાર્ય દેવે કહ્યું, સમયસારમાં કહ્યું છે કે આત્મા અનુભવ ગમ્ય એક મહિમા, સમયસારના 12મા કળશના આ શબ્દો છે. સમયસારનો 12મો કળશ, આત્માનુભવ ગમ્ય એક મહિમા, એટલે કે સ્વરૂપના સુખાનુભવથી જે મહિમા આવે છે, તે એક એટલે અદ્વિતીય હોય છે. એક નો અર્થ શું અહીંયા કરવાનો? એના જેવો બીજો નહીં, એનું નામ એક, અદ્વિતીય. આત્મા અનુભવ ગમે એક મહિમા, આત્માના અનુભવથી જે અદ્વિતીય મહિમા ગમ્ય થાય છે એ જગતમાં બીજી રીતે નથી થતો. આ સુખરસ અથવા આત્માનો રસ, આ સુખરસ અથવા આત્માનો રસ પરિણતિને ઉત્પન્ન કરે છે, આત્મ પરિણતિને ઉત્પન્ન કરે છે, શાંતિની ને સુખની પરિણતિને ઉત્પન્ન. એમાં રસ બહુ આવે, ત્યારે અનુભવ થાય ત્યારે સુખ શાંતિનો રસ ભલે પા સેકન્ડ છે, પણ એવો રસ રેડાય પા સેકન્ડમાં. હાથ મૂકી દીધો અને રસ છે એ જ પરિણામની શક્તિ છે, રસ છે એ પરિણામની શક્તિ છે. તો એ પાંચ સેકન્ડની શક્તિ કેટલી, એ ભાવની અનંતતાના બીજને બાળી નાખે, એટલે બળેલું બીજ ઉગે નહીં. પછી જે ભાવ છે એ બે ચાર છે, પછી અનંત નથી. અરે મિથ્યાત્મા જાય તો અનંત ભાવ નથી. એને એક વખત અનુભવ ગમ્ય થયો મહિમા, પછી માનો કે મિથ્યા થયું તો પણ અનંત ભાવ એને નથી. કેમ? ભાવની અનંતતાનું બીજ તો પેલા અનુભવમાં જ બળી ગયું. એટલા માટે આ સુખરસ અને આત્મરસ પરિણતિને ઉત્પન્ન કરે છે. ત્યાં જગત તૃણવત થઈ જાય છે. તૃણ એટલે તખલો, ઘાસનું તૃણ. એક ઘાસના ઓલાને તૃણ કહેવામાં આવે, તરણું. ગુજરાતીમાં ઘાસનું તરણું તણખલું કહે છે. આખું જગત એક તણખલાનો તોલ કેટલો થાય એટલો આખા જગતનો તોલ થાય. કયા પદનો મહિમા કરવો? એમ કીધું કે જેને આત્માનો મહિમા આવે, આત્માનો અનુભવ થાય, અને જેને આત્માની મહત્તા અને મહાનતા ભાસે, એને આખું જગત એક તણખલા જેટલું તુચ્છ લાગે. તણખલું કેવું તુચ્છ લાગે? આપણા ઘરના આંગણામાં ઘાસ પીડ્યું હોય એનું એક તણખલું, એનું આપણે કાંઈ મહત્વ ગણીએ? કાંઈ નહીં. એટલું આખા જગતનું મૂલ્ય થઈ જાય. તો પછી ટીટીની ચેમ્પિયનશિપનું કેટલું મહત્વ આવે કે? ત્યારે એનો મહિમા આવે અને ત્યારે એનું નુકસાન પણ થાય. એટલે આપણે એમ વિચારવાનું, વિવેક કરવાનો કે મને આત્માને છોડીને કોઈ પણ ચીજની મહિમા કેમ આવે છે, આત્માને છોડીને મને બીજો રસ કેમ આવે છે. આ તો હું મારા આત્માનો ઘાત કરીશ, આત્મઘાત થશે મારો. બીજો રસ લેવામાં શું થશે? આત્મઘાત થશે. એટલે જે કલ્પનાથી, જે ભ્રમણાથી, જે મિસકોન્સેપ્ટ છે, કોઈ પણ વાતનો મહિમા આવતો હોય તો ત્યાં ચેતી જવું ને જાગૃત થઈ જવું કે મને આ મહિમા, આત્માનો મહિમા આવવા નહીં દે, એમ જાગૃત થઈ જવું. વિચારની ભૂમિકા વિવેક તો કરે છે, જાગૃત કરે છે. વિચારની ભૂમિકાની મર્યાદા કેટલી કે વિવેક જાગૃત કરે એટલી. અને જ્યાં વિવેક જાગૃત થયો ત્યાં રુચિ બદલાઈ જશે, જગત ના કોઈ પદાર્થ ને કોઈ પ્રસંગ ની રુચિ નહીં રહે, આત્મા ની રુચિ થશે. અને નહીતર જગત ના પદાર્થ ની રુચિ માં આત્મા ની અરુચિ થશે. શું થશે? અરુચિ થશે. એમ તમે એમ કહો ને ભાઈ મને આ ચીજ ભાવતી નથી, એવું થઈ જશે. પછી સત્સંગ ન ભાવે, આત્મા ની વાત ન ભાવે, ન ગમે, એવી દશા થઈ જાય. જ્ઞાનીઓ જે વાત કરે છે એ મોટા પુરુષોએ કરેલી વાત છે, એટલું વિચારથી સમજાય તો એ દિશાનો પ્રયત્ન કરવાની શક્યતા ઊભી થાય. અને એકો પણ જો વિચાર ન રહીએ તો આ કોણ કહે છે, આવું કોણ કહે છે, જગતમાં મહાન આત્મા આત્માઓ છે એ આવી વાત કરે છે, તો પણ વૈચારિક ફેરફાર થાય. ખોટા ઊંચા વિચારો ઊંટો અભિપ્રાય મટે, સૂટો વિચાર અને સૂટો અભિપ્રાય થાય. પ્રશ્ન એ હતો કે સ્વરૂપ નિર્માથી થાય, કે સુખ શાંતિ પોતાનો પોતાની સુખ શાંતિ સમજાય ત્યારે થાય. અને શેનાથી સમજાય? કે અનુભવથી સમજાય. એ વાત વિચારથી પૂરી સમજાતી નથી. કોઈને સમજાય છે તો અધૂરી સમજાય છે, અધૂરી સમજાય છે એમાં ભૂલાઈ જાય છે. જો પૂરી ન સમજે તો એ પાછું ભૂલી જાય વિચાર. સમયસારમાં બહુ સારા કૌશલ છે. ૨૨૪મો કળશ છે. આત્મસ્ય સ્વસંવેદનયા, જ્ઞાનસ્ય સ્વસંવેદનયા, જ્ઞાનમ અતિવ શુદ્ધમ પ્રકાશતે. જ્ઞાનના સ્વસંવેદનથી જ્ઞાન અતિશુદ્ધ થઈને પ્રકાશે છે. જ્ઞાનની શુદ્ધિ, અતિશુદ્ધિ, પૂર્ણ શુદ્ધિ સ્વસંવેદન આધારિત છે. ઉપયોગમાં જે સ્વસંવેદન થાય છે એ જ્ઞાનને શુદ્ધ કરતું કરતું છેલ્લે શ્રેણીમાં, સપક શ્રેણીમાં કેવું જ્ઞાનને ઉત્પન્ન કરે છે. લગાતાર સ્વસંવેદન અંતર્મુહૂર્ત રહ્યું બે ઘડી કેવળ જ્ઞાન. શેનેથી થયું કેવળ જ્ઞાન? સ્વસંવેદન થી, સ્વસંવેદનયા. જ્ઞાનસ્ય સ્વસંવેદનીય જ્ઞાનમ તે શુદ્ધમ પ્રકાશતે. આનંદ જે આનંદ સહિત નું જ્ઞાન જે જ્ઞાન માં સાથે આનંદ ન હોય એ જ્ઞાન નથી એમ લઈ જાય.
ચોવીસ
કળશ ની આપણે વાત કરી ને હમણાં
કાલે લઈશું
જે મેચ્યોર
લોકોએ તને આ પ્રશ્ન કર્યો ને, તો તારે સીધો પ્રશ્ન તો કરવો હતો કે તમે મેચ્યોર છો તો હવે તમે મેચ્યોર પરિસ્થિતિમાં કેમ સત્સંગ કરતા નથી. ઇમેચ્યોર ન કરાય તો તમારી સમજણ ચાલો ઠીક વ્યાજબી છે, તો મેચ્યોર સ્થિતિમાં તમે સત્સંગ નથી કરતા એનું શું? તારે જવાબ તો માગવો હતો. બીજાને હા, એટલે એ લોકો ઊંધા રવાડે ચડ્યા છે અને તને ઊંધા રવાડે ચડાવવાનો પ્રયત્ન કરતા હતા. હા બરાબર છે, પણ જેને માનતા હોય એને સત્સંગમાં રહેવાનું કે તો એ ઓબિડિયન્સી માં રહેવાનું થયું કે ન થયું?
આવારા
થઈ જાય ને રખડું થઈ જાય તો આપડે એવા થઈ જવાનું કઈ
બરાબર
છે કે તને ગમે એ વાત તું પકડી લેશ, તને એ વાત ગમે છે ને એટલે તું પકડી લેશ,
એટલે
તારી લાઈન બધી ઊંધી ચાલે છે. તું બે વર્ષ પહેલા તને અમે પૂછતા હતા કે વરુણ કોણ, તો કે આ શરીર, તો કે તું કોણ, કે આત્મા, બધું ભૂલી ગયું તું, ચોપડ થઈ ગયું તારું, સમજાયું? બે વર્ષ પહેલા કેવું સરસ બોલતો હતો, બહુ ઇનોસન્ટલી બોલતો હતો. વરુણ કોણ, તો કે શરીર, તો કે તું કોણ, તો કે હું આત્મા. ક્યાં ગયો આત્મા? હે, ટેબલ ટેનિસમાં ખોવાઈ ગયો. હે, એવી ગડબડ થઈ જાય બધી બહુ. ને આ બધા જે લોકો આ લાઈનમાં સમજતા નથી એની એ લોકો તને વાત કરીને તને ગમી ગઈ એટલે ખલાસ. એટલે આપણે આપણા પેરેન્ટ્સની ઓબિડિયન્સીમાં રહેવાનું, અને બીજા કોઈ આપણને એવી રીતની વાત કરે તો એ બધું પોઈઝન છે એમ માનવાનું. શું પોઈઝન છે? તું તો શું છે, તારી ફેવર ની દલીલ ગોતા કરે છે આમાં, એવું કરસ? હું તારી બુદ્ધિ ઊંધી ઊંધી કામ કરે છે.
બધાના ઘરે સત્સંગ થોડો છે?
આ સત્સંગ કઈ સસ્તો નથી અને સુલભ નથી કે મફત માં બધાને મળી જાય. આ તો તારા નસીબ છે તો તારા ઘરે મળે છે, મને વેલ્યુ નથી એને, કેમ કે તારું મગજ એટલે ઉલટું કામ કરતો થઈ ગયું છે. પણ એ તો બીજા છોકરા ને બીજા ના પેરેન્ટ્સ ની કમ્પેરિઝન કરવા જાય છે, કારણ કે એને શું છે, એને ચાલવું છે ઊંધું, એટલે એ દાખલો બધો આધાર ઊંધો લે છે. એટલે મારે પણ આમ આવું મારું ન થવું જોઈએ એમ, એવું બધું ઊંધું ઊંધું એને સૂજે છે, ઉલટું ઉલટું એને સૂજે છે. બરાબર છે ભાઈશ્રી, કે તારું ફાવતું તું માને છો, બીજું ક્યાં માને છો ભાઈશ્રી? તને ફાવે એ માની લે છે, જે ફાવતું હોય તરત પકડી લે છે.
પણ
ગમે ત્યારે સત્સંગ જેવી કોઈ કિંમતી ચીજ નથી. અને એ વાત તો તારા મગજમાં જ્યાં સુધી નહીં બેસે ત્યાં સુધી તારું મગજ ઉલટું ઊંધું ઊંધું કામ કરે છે. એ વાત તું લખી લે તારી ડાયરીમાં. હા, તારે ઊંધું ચાલવું હોય તો ઊંધું ચાલ, સીધું ચાલવું હોય તો સીધું ચાલ. ગડબડ ઘણી થઈ ગઈ છે તારી, સમજાણું? ના ના, એમાં શું છે, એના બધે જયપુર ને બોમ્બે ગયો ને બધું પોઈઝન બધું કરી દીધું છે. અને એની રુચિ થોડી ફરી ગઈ છે. એને જે પેલા આત્માને આત્મકલ્યાણની રુચિ હતી ને, એ રુચિ એની આખી બદલાઈ ગઈ છે. આખી એની ટ્રેક બદલાઈ ગઈ છે. હી ઇઝ ઇન અ ડેન્જર પોઝિશન, એમ કહ્યું તો ચાલે. હા, ડેન્જર પોઝિશનમાં છે ને એને કાંઈ એની ભાન નથી પાછી. અને દલીલ પાછી બે તરફી કરે છે, ઘડીક કે છે હું મેચ્યોર છું, ને પછી પોતાની ફાવતી દલીલ કરે ત્યારે મેચ્યોર ન મેચ્યોર થઈને વાત કરે છે. પાછા ભાઈ ઉલટી સુલટી વાત કરે છે. ગરબડ ગાજી થઈ ગઈ છે. મેં કીધી છે હવે હું કહું છું માનવું છે તારે કે તે દીધું કીધું તારે ફા પકડી લેવું છે.